એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક આમ તો અનોખા પુસ્તકની વાત કરવાના છીએ.
હા, અનોખું એટલા માટે કે શરૂઆત બાસ્કેટબોલથી થાય છે, પણ પહોંચે છે જીવનના ઊંડાણ સુધી.
બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ હનીફ અબ્દુર રકીબના પુસ્તક દેર્સ ઓલવેઝ ધીસ યર ઓન બાસ્કેટબોલ એન્ડ અસેન્શન વિશે.
અને શરૂઆતમાં જ કહી દઉં, ભવે તમને બાસ્કેટબોલમાં બહુ રસ ન પડતો હોય તો પણ આ ચર્ચામાં મજા આવશે, કેમ ખરું ને?
ચોક્કસ. કારણ કે આ પુસ્તક છે ને, એક બાસ્કેટબોલ અને ખાસ તો લેબ્રોન જેમ્સ, જે એક મહાન ખેલાડી છે, એમની કારકિર્દીને જાણે એક કેનવાસ તરીકે વાપરે છે.
કેનવાસ.
હા, જેના પર લેખક મોટા ચિત્રો દોરે છે. આશા, ઘર સાથેનો આપણો સંબંધ કેવો ગૂંચવાયેલો હોય છે, પછી પેલી સફળતાની ઊંચાઈ લો જેને એસેન્શન કહે છે, અને એનો બોજ
અને નિરાશા પણ, આ બધું જ.
બરાબર. એટલે આ અનુભવો તો આપણા બધાના છે,
અને મને લાગે છે કે એટલે જ આ પુસ્તક આજે સમજવું બહુ જરૂરી છે. આપણે ઘણીવાર રમતોને ખાલી ટાઈમપાસ કે મનોરંજન ગણી લઈએ છીએ.
હા, પણ આ પુસ્તક યાદ કરાવે છે કે રમત ગમત કેવી રીતે આપણા સમાજનું, આપણી ઓળખનું અને આપણા અંગત સંઘર્ષનું પ્રતિબિંબ પાડે છે.
એટલે એમ કે પોપ કલ્ચરમાં પણ ઊંડો અર્થ છુપાયેલો હોઈ શકે છે, જો આપણે ધ્યાનથી જોઈએ તો.
ચોક્કસ.
તો પછી આટલો સરસ દ્રષ્ટિકોણ જે લેખક લાવ્યા છે હનીફ અબ્દુર રકીબ, એમના વિશે થોડી વાત કરીએ.
હા, જરૂર. હનીફ અબ્દુર રકીબ અમેરિકામાં જાણીતા કવિ છે, નિબંધકાર છે અને સાંસ્કૃતિક વિવેચક પણ.
અને સૌથી મહત્વની વાત જે આ પુસ્તકને ખાસ બનાવે છે એ છે કે તેઓ ઓહાયોના છે, કોલંબસ શહેરના.
બરાબર. અને લેબ્રોન જેમ્સ પણ ઓહાયોના જ, એટલે આ એક સ્થાનિક જોડાણ છે ને, એ એમના લખાણને બહુ અંગત બનાવે છે.
એટલે એ ખાલી બહારથી નથી જોતા.
ના ના, એ જ સમુદાયનો હિસ્સો રહ્યા છે, જેમની આશાઓ નિરાશાઓ બધું જ લેબ્રોનની સફર સાથે જોડાયેલું હતું. એમનું કામ આંગપણ, સંગીત, રમતગમત, જાતિભેદ, રેસ, અમેરિકન સંસ્કૃતિ, આ બધા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ સમજાવવા માટે જાણીતું છે.
અને કોઈ ટિપિકલ સ્પોર્ટ્સ રિપોર્ટર નથી, ખરું ને?
બિલકુલ નહીં. એટલે જ આ પુસ્તક અલગ છે. એમનું ધ્યાન આંકડા કે કોણ જીત્યું હાર્યું એના પર નથી,
પણ શેના પર છે?
એ રમતની પાછળની સંસ્કૃતિ, એની ભાવનાત્મક બાજુઓ, એના પર છે. એ પોતે કવિ છે, એટલે ઘટનાઓની પાછળની જે માનવીય લાગણીઓ હોય ને, એને બહુ સારી રીતે પકડી શકે છે.
સમજાયું. એટલે બાસ્કેટબોલ એમના માટે ખાલી રમત નથી, પણ જાણે અમેરિકન જીવનનું એક મોટું આખ્યાન છે.
હા, બરાબર એવું જ. અને એમની લખવાની શૈલી પણ આમ કાવ્યાત્મક અને સહાનુભૂતિ ભરેલી છે. જેણે એમના બીજા પુસ્તકો વાંચ્યા હશે, જેમ કે અ લિટલ ડેવિલ ઇન અમેરિકા, એમને ખ્યાલ હશે.
સારું, તો લેખક વિશે જાણ્યું. હવે આવીએ પુસ્તકના હાર્દ પર. મુખ્ય વિચાર શું છે? શું કહેવા માગે છે લેખક?
જુઓ, પુસ્તક આમ તો લેબ્રોન જેમ્સની કારકિર્દીના જે મુખ્ય વળાંકો છે ને, એના પર આધારિત છે.
એટલે પેલો ઓહાયોમાં શરૂઆત, પછી મિયામી જવાનો વિવાદ.
હા, અને પછી પાછા ક્લીવલેન્ડ આવીને વર્ષો પછી ચેમ્પિયનશિપ જીતાડી, એ બધું.
પણ આ ખાલી લેબ્રોનની જિંદગીની વાત નથી એમ ને?
ના ના, જરાય નહીં. એ તો એક ફ્રેમવર્ક છે. લેખક આ સફરનો ઉપયોગ મોટા સવાલો પૂછવા માટે કરે છે.
કેવા સવાલો?
જેમ કે ઘર એટલે શું, આપણું વતન આપણા માટે શું અર્થ રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ બહુ સફળ થાય, મહાન બને, ત્યારે એના સમુદાય પર એની શું અસર થાય.
અને પેલો એસેન્શન વાળો વિચાર, સફળતા.
હા, કે સફળતા એટલે ખાલી સિદ્ધિ જ, કે પછી એની સાથે એકલતા આવે છે, પોતાના મૂળથી દૂર થવાનો ભાવ આવે છે, એનો બોજ કેવો હોય છે.
ઓ, એટલે પુસ્તક એમ નથી પૂછતું કે લેબ્રોન કોણ છે, પણ એમ પૂછે છે કે લેબ્રોન જેવા માણસો એમના લોકો માટે, એમના સ્થળ માટે શું છે.
બરાબર. અને એમની આખી જે પબ્લિક જર્ની છે, એમાંથી આપણે આપણા પોતાના જીવનના ઉતાર ચડાવ વિશે શું શીખી શકીએ.
અને આ પુસ્તક આમ કોઈ એક પ્રકારમાં બંધાયેલું નથી લાગતું.
ના, એ જ એની ખાસિયત છે. એમાં લેબ્રોનની વાત છે, પણ સાથે લેખકની પોતાની ઓહાયોમાં મોટા થવાની વાતો પણ છે, એમની આત્મકથા જેવું.
અને સાંસ્કૃતિક વિશ્લેષણ પણ.
હા, જાતિ, વર્ગ, અમેરિકન ઓળખ, આ બધું એમાં આવી જાય છે.
એટલે વાચક તરીકે આપણે એક સાથે ઘણી બધી સફર કરીએ છીએ, લેબ્રોનની રમતની, લેખકના જીવનની અને સમાજના મુદ્દાઓની પણ.
બરાબર. અને લેખક છે ને, બાસ્કેટબોલ સિઝનનું જે ચક્ર હોય, નવી સિઝન, નવી આશા, પછી સંઘર્ષ, કદાચ હાર, અને પછી પાછું આવતા વર્ષે તો.
હા હા, ધેર ઇઝ ઓલવેઝ ધીસ યર.
એ જ એને જીવનની લય સાથે સરખાવે છે. એ આપણને યાદો, વારસો, સમય કેવી રીતે વહી જાય છે એના પર વિચાર કરવા એક નવો એંગલ આપે છે.
અને તમે કહ્યું એમ, પુસ્તકની રચના પણ બાસ્કેટબોલ મેચ જેવી છે. પ્રી ગેમ, ચાર ક્વાર્ટર, પોસ્ટ ગેમ, આપણે એક રૂપક જ થયું ને.
હા, બહુ સચોટ રૂપક છે. ચાલો એ પ્રમાણે જ વાત કરીએ, પણ ખાલી શું થયું એ નહીં, પણ એનો અર્થ શું હતો એના પર ધ્યાન આપીએ.
ચોક્કસ. તો પ્રી ગેમ, શરૂઆત કેવી રીતે થાય છે?
પ્રી ગેમ એટલે શરૂઆત, દંતકથાઓ કેવી રીતે જન્મે છે એની વાત. લેખક પોતાનું બાળપણ યાદ કરે છે કોલંબસમાં, અને કેવી રીતે બાજુના શહેરમાં એક્રોનમાં એક છોકરો હતો, લેબ્રોન, જે ધીમે ધીમે આખા રાજ્યની આશા બની રહ્યો હતો.
એટલે પેલી ભૂમિકા અને લક્ષ્યની વાત શરૂઆતથી જ આવી ગઈ.
હા, સમુદાયે જાણે એના પર એક રોલ નાખી દીધો, તું અમારો ઉદ્ધારક, અને ગોલ, તું અમને ચેમ્પિયનશિપ અપાવ.
અને આ કોઈ નાની સૂની અપેક્ષા નહોતી. એ પણ એક યુવાન અશ્વેત છોકરા પર દાયકાઓથી શહેર જીત્યું નહોતું એનો બધો ભાર.
બરાબર. પ્રી ગેમ એટલે એ સમય જ્યારે આશા એકદમ શુદ્ધ હોય છે, હજી વાસ્તવિકતાના પડકારો સામે નથી આવ્યા.
પછી આવે પ્રથમ ક્વાર્ટર, એટલે લેબ્રોન ક્લીવલેન્ડ ટીમમાં જોડાયો 2003 થી 2010.
હા, પોતાની ઘર આંગણાની ટીમ એટલે આશા તો હવે સાતમા આસમાને, કિંગ આવી ગયો હતો ને.
પણ સાથે પેલું દબાણ,
એ પણ વધતું ગયું. 50 વર્ષનો ચેમ્પિયનશિપનો દુકાળ હતો શહેર પર, બધું બોજ જાણે લેબ્રોનના ખભા પર. લેખક અહીં ખાલી રમતની વાત નથી કરતા, પણ એ સમયની જે સામૂહિક લાગણી હતી, એ વિશ્વાસ, એ અપેક્ષાનું વાતાવરણ, એનું વિશ્લેષણ કરે છે.
અને એને પોતાના જીવન સાથે પણ જોડે છે, ખરું ને?
હા, પોતાની યુવાનીમાંથી પુખ્તવયમાં પ્રવેશ સાથે સરખાવે છે. આ ક્વાર્ટરનો અંત આવે છે ત્યારે પેલું વચન અધૂરું રહ્યું હોય એવો તણાવ છે.
અને પછી આવે છે બીજો ક્વાર્ટર. આ તો પુસ્તકનો બહુ ભાવનાત્મક ભાગ છે, ધ ડિસિઝન.
હા, 2010માં લેબ્રોને ટીવી પર જાહેરાત કરી કે એ ક્લીવલેન્ડ છોડીને મિયામી જઈ રહ્યો છે.
ઓહાયો માટે આ શું હતું?
ખાલી એક ખેલાડીનું જવું નહોતું, એ એક ઊંડો વિશ્વાસઘાત હતો. લેખકે સમયના ગુસ્સા, દુઃખ, લોકોના ભાંગી પડવાનું બહુ અસરકારક વર્ણન કરે છે.
લોકોએ જર્સીઓ સળગાવી હતી.
હા, એ ખાલી ગુસ્સો નહોતો, એ ત્યજી દેવાની પીડા હતી. એમની આશાઓ જાણે રોડાઈ ગઈ હતી.
અહીં પેલો રોલ અને ગોલનો સંઘર્ષ બરાબર દેખાય છે. સમુદાયે આપેલી વતનનો હીરોની ભૂમિકા અને ચેમ્પિયનશિપ જીતાડના લક્ષ્ય સામે લેબ્રોને પોતાના વ્યક્તિગત લક્ષ્યો પસંદ કર્યા.
બરાબર. અને લેખક આ ઘટનાનો ઉપયોગ પોતાના ઘર છોડવાના અનુભવો પર વિચારવા માટે કરે છે, પેલી વફાદારી અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની ખેંચતાણ.
પછી ત્રીજો ક્વાર્ટર, લેબ્રોન મિયામીમાં 2010 થી 2014.
હા, ઓહાયોમાં જે હીરો હતો એ હવે રાષ્ટ્રીય સ્તરે વિલન જેવો બની ગયો, પણ મિયામીમાં એણે ચેમ્પિયનશિપ જીતી.
તો લેખક આ સમયને કેવી રીતે જુએ છે?
હવે એક દૂર ઉભેલા થોડા નારાજ ફેન તરીકે જુએ છે. સવાલ એ છે કે જ્યારે તમારો હીરો સફળ થાય પણ બીજા કોઈ માટે, બીજા શહેરમાં, ત્યારે શું લાગે?
રસપ્રદ.
આ સમયે લેબ્રોનના પોતાના વિકાસનો પણ છે. કદાચ એ નફરતે એને વધુ મજબૂત બનાવ્યો. લેખક અહીં એ પણ વાત કરે છે કે કેવી રીતે મુશ્કેલ સંજોગોમાં અશ્વેત શ્રેષ્ઠતાનું પ્રદર્શન થાય છે અને એના પર સતત સવાલો ઉઠતા રહે છે.
અને આને પણ એ પોતાના જીવન સાથે જોડે છે.
હા, પોતાના લેખક તરીકેના વિકાસ સાથે, ઘરથી દૂર રહીને પોતાની ઓળખ બનાવવા સાથે સરખાવે છે. જાણે બંને પોતપોતાના એસેન્શનના માર્ગ પર હતા, પણ ઘરથી દૂર રહીને.
અને પછી આવ્યો ક્લાઇમેક્સ, ચોથો ક્વાર્ટર, લેબ્રોન પાછો ક્લીવલેન્ડ આવ્યો.
હા, 2014માં. અને 2016માં જે થયું એ તો ઇતિહાસ છે. ફાઇનલ્સમાં ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ સામે 3-1થી પાછળ હતા
અને છતાં જીતી ગયા NBA ચેમ્પિયનશિપ.
બરાબર. લેખક કહે છે આ ખાલી એક સ્પોર્ટ્સ વિક્ટરી નહોતી, આ તો જાણે આખા સમુદાયની મુક્તિ હતી, ઉદ્ધાર હતો, દાયકાઓનું દુઃખ જાણે પૂરું થયું.
એટલે જે રોલ અને ગોલ સાથે એ શરૂઆતમાં આવ્યો હતો
એ આખરે પૂરું થયું, પણ ઘણા વળાંકો પછી, અને કદાચ લેબ્રોનની પોતાની શરતો પર. અહીં ક્ષમા, વારસો, વચન પાળવો, આ બધા વિચારો મુખ્ય છે. આખા પુસ્તકનો ભાવનાત્મક શિખરબિંદુ કહી શકાય.
અને છેલ્લે પોસ્ટ ગેમ, રમત પૂરી, ચેમ્પિયનશિપ મળી ગઈ, હવે શું?
હા, હવે વારસાનું શું? લેખક લેબ્રોનની પછીની કારકિર્દી, લોસ એન્જલસ જવું, એની વધતી સામાજિક અને રાજકીય ભૂમિકા, એના પર ચિંતન કરે છે.
ધ્યાન હવે તાત્કાલિક જીત હાર પરથી હટી જાય છે.
બરાબર. લાંબા ગાળાનો પ્રભાવ શું છે એના પર? લેખક પોતાની જીવનયાત્રા, સમય કેવી રીતે વીતી ગયો અને આપણા યુવાનીના હીરો કેવી રીતે આપણી વાર્તાઓનો ભાગ બની જાય છે એના પર વિચારે છે. નશ્વરતાની વાત પણ છે, ખેલાડી ક્યારેક આઇકન બની જાય છે.
રમત પૂરી થયા પછી શું બાકી રહે છે એવો વિચાર. ખરેખર આ પુસ્તક બહુ બધા સ્તરો પર વાત કરે છે. ચાલો અમુક મુખ્ય થીમ્સ કે સંદેશા તારવીએ અને એને આપણા સંદર્ભમાં, એટલે કે ગુજરાત કે ભારતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું તો પેલું ઘર, સ્થળ અને આશાનું ભૂગોળ.
હા, આ બહુ મહત્વનું છે. ઘર એટલે શું? આપણું વતન, આપણી ઓળખ, આપણી આશાઓ, આપણે શું બની શકીએ એની કલ્પના, આ બધું કેવી રીતે ઘડે છે?
અને પેલી ખેંચતાણ, વતન પ્રત્યે વફાદાર રહેવું કે પછી બહાર જઈને પોતાની દુનિયા બનાવવી.
બરાબર. લેખક જે તણાવ વર્ણવે છે ને, એ મને લાગે છે કે ગુજરાતમાં પણ ઘણા લોકો અનુભવતા હશે. ગામડું છોડીને શહેરમાં કે વિદેશ જનારા લોકો, એ ઘર સાથેનો સંબંધ હંમેશા જટિલ રહે છે.
સાચી વાત. બીજો મુદ્દો છે એસેન્શન, એટલે કે આરોહણ અને એનો બોજ. પુસ્તક સફળતાની વાત કરે છે, પણ એની ચમક કરતા એના વજન પર વધુ ભાર મૂકે છે.
હા, કે સફળતા ઘણીવાર એકલતા લાવે છે. તમે સતત લોકોની નજરમાં હોવ છો અને ઘણીવાર તમારે એવી ભૂમિકા ભજવવી પડે છે જે સમાજે તમારા પર નાખી છે, જાણે તમારું લક્ષ્ય બીજાઓએ નક્કી કર્યું હોય.
તો જ કર પહોંચવું સહેલું નથી હોતું.
હા, લેખક કહે છે કે એ ઘણીવાર એકલું અને ભારે હોય છે, અને આ તો કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચનાર વ્યક્તિ અનુભવી શકે નહીં.
બિલકુલ. ત્રીજો મુદ્દો, જે અમેરિકન સંદર્ભમાં બહુ મહત્વનો છે પણ એના પાઠ વૈશ્વિક છે, અશ્વેત શ્રેષ્ઠતા, પ્રદર્શન અને ચકાસણી.
લેબ્રોનની વાર્તા દ્વારા લેખક બતાવે છે કે કેવી રીતે લઘુમતી સમુદાયની પ્રતિભા પર હંમેશા વધુ કડક નજર રાખવામાં આવે છે. એમના પર માપદંડો અલગ હોય છે.
એમની સફળતા પર પણ સવાલો ઉઠે છે.
હા, અને પેલું ધ ડિસિઝન, લેખક એને એક અશ્વેત માણસ દ્વારા પોતાની મરજી ચલાવવાના, પોતાની એજન્સી વાપરવાના પ્રયાસ તરીકે જુએ છે, અને એનો આટલો વિરોધ થયો કારણ કે સમાજે નક્કી કરેલી ભૂમિકાથી અલગ પગલું હતું.
આપણે ભારતમાં પણ આ જોઈ શકીએ છીએ, અલગ અલગ સમુદાયોની સિદ્ધિઓ પર કેવી પ્રતિક્રિયાઓ આવે છે, એમના પર કેવા બોજ હોય છે.
ચોક્કસ. ચોથો વિચાર પણ બહુ રસપ્રદ છે, સ્મૃતિ, નોસ્ટાલ્જિયા અને પોતાની કથા ઘડવી.
એટલે કે આપણે આપણા હીરોની વાર્તાઓનો ઉપયોગ આપણા પોતાના જીવનને સમજવા માટે કરીએ છીએ.
હા, એવું જ. રમતની કોઈ યાદગાર પળ આપણા અંગત જીવનની કોઈ ઘટના સાથે કેવી જોડાઈ જાય છે, યુવાની, મિત્રતા, કોઈ પ્રસંગ. લેખક તો ત્યાં સુધી કહે છે કે ફેન હોવું એ પણ જાણે આત્મકથા લખવા જેવું છે.
જેમ આપણે બાળપણના ક્રિકેટ હીરોની વાતો આજે પણ કરીએ છીએ ને, આપણી ઓળખનો ભાગ બની જાય છે.
બરાબર, એ જ. અને પાંચમો મુદ્દો, જે શીર્ષકમાં જ છે, આશા અને ચાહક વૃત્તિનું ચક્રિય સ્વરૂપ. ધેર ઓલવેઝ ધીસ યર.
હા, આ વર્ષે નહીં તો આવતા વર્ષે.
નિરાશા પછી પણ આશા પાછી આવે છે. સીઝન ભલે હાર સાથે પૂરી થાય, પણ નવી સીઝનની રાહ જોવાય છે. આ ચક્ર જીવનના ઉતાર ચઢાવ જેવું જ છે, નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની આપણી વૃત્તિ.
અને પેલો કેની ગ્રેગરીનો ઉલ્લેખ પણ મહત્વનો છે ને.
હા, એ કોલંબસનો જ બીજો ખેલાડી. લેબ્રોન જેટલો જ ટેલેન્ટેડ, પણ NBA સુધી ન પહોંચી શક્યો. એની વાર્તા યાદ અપાવે છે કે સફળતા કેટલી નાજુક હોય છે, બધા માટે અસેન્શન શક્ય નથી.
પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે મનમાં રહી જાય, જાણે કોટ બની જાય. એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર જે મને બહુ ગમ્યો, રમતગમતનું વચન એ નથી કે આપણે હંમેશા જીતીશું, પણ એ છે કે આપણને ફરી રમવાની, ફરી પ્રયાસ કરવાની તક મળશે.
વાહ, આ બહુ આશાવાદી વાત છે. મતલબ જીત કરતાં તક વધુ મહત્વની છે, એ જ આપણને આગળ વધારે છે.
હા, બીજો વિચાર, બાસ્કેટબોલ એક ભાષા છે અને કોઈ પણ ભાષાની જેમ એનો ઉપયોગ સત્ય કહેવા માટે પણ થઈ શકે છે અને ભ્રમ ફેલાવવા માટે પણ.
એટલે રમત સમાજનું પ્રતિબિંબ છે એમ, એ આપણી સારી બાજુ પણ બતાવે અને ખરાબ પણ.
બરાબર. ત્રીજો, કોઈ ટીમને પ્રેમ કરવું એટલે શું? એ વિચારને પ્રેમ કરવો કે લોકોનો એક જૂથ સાથે મળીને શું સિદ્ધ કરી શકે છે ભલે તેઓ વારંવાર નિષ્ફળ જતા હોય.
આ તો ટીમ સ્પિરિટ અને સંભાવનામાં વિશ્વાસની વાત થઈ. ભલે ટીમ હારતી હોય પણ એની ક્ષમતામાં, એના એક સાથે આવવામાં વિશ્વાસ રાખવો.
ચોથો વિચાર, જે પેલી રોલ અને ગોલવાળી વાત સાથે જોડાયેલો છે, વતનનો હીરો એ શહેરની પોતાની સૌથી ઊંચી આકાંક્ષાઓનો અરીસો છે. જ્યારે એ અરીસો દૂર જાય છે ત્યારે શહેરને ડર લાગે છે કે કદાચ તેનામાં જોવા જેવું કંઈ બચ્યું જ નથી.
આ બહુ ઊંડી વાત છે. સમુદાય કેવી રીતે એક વ્યક્તિ પર પોતાની આખી ઓળખ અને અપેક્ષાઓ લાદી દે છે, અને જ્યારે એ વ્યક્તિ અલગ રસ્તો પકડે ત્યારે સમુદાયને કેવો ખાલીપો લાગે.
અને પાંચમો, જે એસેન્શનની કિંમત સમજાવે છે. આરોહણ કરવું એટલે તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી દૂર જવું, અને ટોચ પરથી દેખાતા દ્રશ્યની કિંમત એ અંતર છે જેને તમે ક્યારેય પૂરી રીતે ભરી શકતા નથી.
એટલે એ સફળતા તમને તમારા મૂળથી, તમારા ભૂતકાળથી થોડા અલગ કરી જ દે છે. એ એકલતા, એ અંતર, એ સફળતાનો ભાગ છે. ખરેખર બહુ વિચાર માંગી લે તેવા મુદ્દાઓ છે.
તો આ બધી વાતો થઈ, પણ આ પુસ્તકમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે શું લઈ શકીએ, કંઈક પ્રેક્ટિકલ?
મને લાગે છે પહેલું તો એ કે આપણે ઘર કે વતન સાથેનો આપણો જે સંબંધ છે ને, એના પર વધુ ઊંડાણથી વિચારી શકીએ. આપણે ત્યાં રહીએ, છોડી દીધું હોય કે પાછા ગયા હોઈએ, એ સંબંધ હંમેશા ગૂંચવાયેલો જ રહેવાનો. આ પુસ્તક એ જટિલતાને સમજવામાં અને સ્વીકારવામાં મદદ કરે છે.
બરાબર. બીજું, આપણે સફળતા અને મહત્વાકાંક્ષાને થોડી અલગ રીતે જોઈ શકીએ. સફળતા એટલે ખાલી જીત જ નહીં, પણ એક આખી યાત્રા છે જેમાં દબાણ છે, એકલતા છે, સમાધાન છે. આ આપણને સફળતાની વધુ વાસ્તવિક વ્યાખ્યા બનાવવામાં મદદ કરે.
ત્રીજું, જે મને બહુ ગમ્યું કે લેખકની જેમ આપણે પણ આપણા પોતાના શોખ કે રસ, ભલે રમત હોય, સંગીત હોય, કળા હોય, કંઈ પણ, એના દ્વારા જીવનના મોટા પાઠ સમજી શકીએ છીએ. સામાન્ય લાગતી બાબતોમાં પણ ઊંડાણ હોઈ શકે છે.
સાચી વાત. અને ચોથું, આજના સોશિયલ મીડિયાના જમાનામાં મને લાગે છે કે આ પુસ્તક આપણને જાહેર જીવન જીવતા લોકો પ્રત્યે થોડી વધુ સહાનુભૂતિ રાખતા શીખવે છે. એમના પર કેવા દબાણ હોય છે, એમની પણ એક માનવીય બાજુ હોય છે, એ સમજવું જરૂરી છે. ખાલી ઉપરછલ્લા નિર્ણયો ન લેવા જોઈએ.
અને પાંચમું, પેલી સામુદાયિક વાર્તાઓ અને અનુભવોની શક્તિ. રમતગમત જેવી વસ્તુઓ કેવી રીતે લોકોને જોડે છે, એક ઓળખ બનાવે છે અને સાથે મળીને ખુશી કે દુઃખ વહેંચવા માટે એક ભાષા આપે છે.
આટલી બધી ચર્ચા પછી તમારા મનમાં કયો વિચાર સૌથી વધુ ઘૂમી રહ્યો છે આ પુસ્તક વિશે?
મારા માટે તો સૌથી મોટી શીખે છે કે આપણા હીરોની વાર્તાઓ છે ને, એ ખાલી એમના વિશે નથી હોતી. એમાં આપણા પોતાના જીવન, આપણી આશાઓ, આપણા ડરનું પ્રતિબિંબ હોય છે. અબ્દુલ રકીબ જે રીતે લેબ્રોનની જાહેર કથાને પોતાની અંગત અને સામાજિક વાર્તા સાથે જોડે છે, એ અદ્ભુત છે. એ બતાવે છે કે પોપ કલ્ચરમાં પણ કેટલું ઊંડાણ હોઈ શકે. અને હા, પેલો રોલ અને ગોલવાળો મુદ્દો, કેવી રીતે સમાજ આપણને ભૂમિકા સોંપે છે અને એ બોજ આપણે કેવી રીતે ઉઠાવીએ છીએ, એ જ આપણા એસેન્શનની કથા બની જાય છે.
અને મારા માટે પેલું શીર્ષક જ ધેર ઇઝ ઓલવેઝ ધીસ યર, એ જ બહુ શક્તિશાળી છે. એ યાદ અપાવે છે કે નિરાશા કાયમી નથી, એ ચક્રનો એક ભાગ છે. પુસ્તક સફળતા, ઘર, વફાદારી આ બધાની જટિલતા સ્વીકારે છે. કોઈ સહેલા જવાબ નથી આપતું, પણ આપણને વિચારતા કરી મૂકે છે. અને હા, એ સાબિત કરે છે કે સ્પોર્ટ્સ રાઇટિંગ પણ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય હોઈ શકે છે, જે આપણને માણસ હોવાના અનુભવની નજીક લઈ જાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્શો ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.